જય મહારાજનું સાનિધ્ય જીવનને આપેલું સાધન અને સત્સંગ દ્વારા સતત જાગૃત કરવાની જાગૃત રહેવાની વાત કરી છે. ચેતન થઈ સાધન કરીએ રે બુદ્ધ લઈ વસ્તુમાં ધરીએ રે. તો આનંદ મંગળની અંદર રહેવાની વાત કરી જેથી સ્થિરતાપૂર્વક જીવન ગાળવું, જીવનને સ્થિરતાથી કેવી રીતે જીવાય. સ્થિરતાપૂર્વક જીવન જીવવાની વાત કરી. બાકી સંસારની અંદર વ્યવધાન, અનેક પ્રકારની ઉપાધિઓ, ન મનની સ્થિરતા હોય, ન આર્થિક સ્થિરતા હોય, ક્યારેક ક્યારેક તો કૌટુંબિક સ્થિરતાઓ પણ ડગી જતી હોય. જીવનને સ્થિરતાપૂર્વક જીવવું કેવી રીતે, સ્થિર થઈને સાધન કરીએ, મન લઈ વસ્તુમાં ધરીએ. મનથી જીવનની સ્થિરતા શોધવા નીકળો જોઈએ. દરેક વ્યક્તિ પોતાના જીવનની સ્થિરતાને તપાસી જુએ. કેવી લાગે છે, સ્થિરતા કેટલી રહી શકે છે, સ્થિર થઈને જીવવું, સાધન ભજન કરવું, જીવન જીવવાનું છે, સંસાર પરિવારને સંભાળવાનું છે. પણ સ્થિરતા આવશે કેવી રીતે, સ્થિરતાને જીવનમાં લાવવી ક્યાંથી શોધો જોઈએ. માણસ આખા જીવનભર કેટલો બધો પ્રયત્ન કરે શાંતિથી જીવવા માટે, સ્થિરતાથી જીવવા માટે, પણ કોઈને કોઈ પ્રકારની ઉપાધિ, કોઈને કોઈ અડચણ, કોઈને કોઈ મુશ્કેલી સામે આવીને ઉભી જ રહે વારા ફરતી. હજુ હું છું, નિરાંત ક્યાં લેવા, તારી પાસે નિરાંત ક્યાં છે, નિરાંત તને ક્યાંથી મળવાની છે, હજુ હું છું. એક પૂરી થાય ને બીજી પરિસ્થિતિ આવીને ઉભી, એક આપત્તિ પૂરી થાય ને બીજો રોગ આવીને ઉભો, એક મુશ્કેલી દૂર કરો ત્યાં બીજી સામે પાછી આવીને ઉભી. સ્થિર થવું કેવી રીતે, એના માટે તો ભગવત આશ્રય, જય મહારાજના આશ્રય જઈએ, શરણું મળે ને બાપજી હવે આપ સંભાળો. જીવનની સ્થિરતા એ સદગુરુ પાસેથી જ પ્રાપ્ત થઈ શકશે. બાકી મન કદાચ શાંત કે સ્થિર નહીં રહેવા દે, વ્યવહાર સ્થિર નહીં રહેવા દે, ઉપાધિઓ સ્થિર નહીં રહેવા દે, ક્યારેક ક્યારેક શરીર સ્થિર નહીં રહેવા દે. આજુબાજુનું વાતાવરણ પણ હોય, પ્રકૃતિ પણ તમને સ્થિર ન રહેવા દે. તો સ્થિરતા કોને કહેવાય પહેલું તે વસ્તુ છે. અસ્થિરતા તો ઘણી બધી દેખી અને જીવનમાં અનુભવાય છે પણ ખરી, વિચારોની પણ અસ્થિરતા હોય. ઘણી વાર તો જીવનની અંદર એટલી બધી નિરાશા વ્યાપી જાય, એટલી બધી નિરાશા વ્યાપી જાય, જાણે જીવન કશું જ નથી, કશું કરવા જેવું છે જ નહીં. જયારે આમ છેક છેક તળિયે બેસી ગયેલો માણસ હોય નિરાશાથી, ત્યારે સ્થિર થઈને જીવવાની વાત ક્યાં ગઈ. અને નિરાશામાંથી બહાર નીકળવાનું મુશ્કેલ થાય, કઈ આરોજ ના સૂજે કે શું કરવું, કેમ કરવું, એવા પ્રકારની નિરાશા હોય કે જેનું કોઈ પણ પ્રકારનું નિરાકરણ ના મળી શકે એના માટે ચાલો જય મહારાજ પાસે જઈએ. તો સદગુરુ સંતનું શરણું લેવું રાખીને વિશ્વાસ વિશ્વાસપૂર્વક સાધન લઈશું, શરણે બેસીશું, એટલું ચોક્કસ છે આવનારી ઉપાધિઓની સામે નિરાંતે બેસવાની સૂઝ મળી જશે. ઉપાધિઓ તો કોઈનો છાલ છોડવાનો નથી, કોઈનો પીછો નહીં છોડે, પણ એ બધાની અંદર પોતાના જીવનની અંદર પોતાના જીવનને કેવી રીતે ભેળવી દેવું, સમાવી દેવું, અને એ પરિસ્થિતિની અંદર પોતાની જાતને આપણે કેવી રીતે જીવવું. આજે બધાએ વાત કરીએ છીએ કે રસ્તા આવા છે ને, રસ્તા આવા છે ને, પેલા સારા, આજે એ બધા રસ્તાની સાથે જીવતા શીખ્યા છે કે નથી શીખ્યા? છેલ્લા 12 મહિના કે થી પણ વધારે છે જેવા છે. આપણે આપણી જાતને આટલી બધી ખાડા ટેકરાવાળી ના રસ્તા અને એમાં રહેવાનું જીવવાનું કેવી રીતે એની સાથે અંગ્રેજીમાં કે એડજસ્ટ થઈ ગયા છીએ? કો ગામ કે ઘર કે નડિયાદ છોડી શકાય ખરું? 2 વર્ષથી છે પરિસ્થિતિ. તો જય મહારાજ તમને જે પરિસ્થિતિ જીવનની હશે એ પરિસ્થિતિની અંદર તમને સાધન આપીને જીવ રાખશે કે આ રીતે રહો. તો જીવનમાં કોઈ પણ ક્ષેત્રે કોઈ પણ ખૂણે જશો ને, કોઈ પણ કાર્યક્ષેત્રમાં, તો ત્યાં ઉપાધિઓ તો સાથે રહેવાની જ છે. સંસારીને સંસારીની સમસ્યાઓ હેરાન કરે ને સાધુને સાધુની સમસ્યાઓ હેરાન કરે તો ખરી છે. કોઈને નહીં છોડે. શું કરશો જીવન મારે, અમે જાય સોમે સાધો રહી મન મારે, સાધન કરી જુઓ તનમાં. ત્યાં જશો તો ત્યાં જે ઘરની સવલતો છે એ જંગલમાં ક્યાં શોધવા જશો? અને જંગલની અંદર કેટલાય જીવડાને, મચ્છર ને, સાપોલિયાને, અને જંગલમાં શાંતિ મળે તો ઘરમાં આવે તો એ નહીં મળે. જંગલમાં સુવિધાઓ નહીં મળે અને ઘરમાં શાંતિ નહીં મળે. શું કરશો જીવનમાં, એમ બહુ સ્પષ્ટ કહ્યું છે મહારાજે. એટલે જીવનની આવી અઢળક પરિસ્થિતિની વચ્ચે પણ જેમ આપણે એનો સામનો કરીને કે એમાં થોડીક ધીરજ ને સંયમ રાખીને થોડો પુરુષાર્થ કરીને કોઈ પણ રીતે આપણે આપણા જીવનને જીવનનું યાપન કરીએ છીએ, વિતાવીએ છીએ જીવન, તો સ્થિરતા જીવનની અંદર આવવી, મનના વિચારોની સ્થિરતા આવવી, વ્યવહારમાં સ્થિરતા આવવી, આર્થિક સ્થિરતા આવવી, આ બધું જ, આ બધું જ એક સાથે એક જીવનમાં ભેગું થાય ત્યારે શાંતિ મળે. શારીરિક માનસિક સ્થિરતા, વ્યવહારિક સ્થિરતા, આર્થિક સ્થિરતા, કૌટુંબિક સ્થિરતા, આ બધી છે. તો ઉપાધિઓ તો માણસના જીવનને હંમેશા સાથે લાગેલી જ છે, એને તમે ક્યારેય કોઈ પણ રીતે સંપૂર્ણ અળગી તો નથી જ કરી શકવાના. પણ જે છે અવસ્થા, જે સ્થિતિ છે, એમાં આપણે કેવી રીતે સ્થિર થવું, સ્થિર થઈને સાધન કરીએ, ઘરે ચલાવીએ છીએ, નોકરી ધંધો પણ કરીએ છીએ, જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં. તો સંતોષે સાધન કરીએ એમ વાત કરી, આ બધી બાજુનો ચારે બાજુનો આપત્તિઓનો અસંતોષ વિપત્તિઓનો હોય છતાં એમાં ના ભાઈ અત્યારે આ સમય ચલો શાંતિથી હું બેસું ભગવત સ્મરણ કરી લઉં આત્માનુસંધાન કરી લઉં સંતોષે સાધન કરી કે જે કઈ સ્થિતિ છે ચાલો ઘરમાં છે સવારે ઉઠ્યા છે પરિસ્થિતિ બધી છે ઘરનું કામ છે પણ સવાર ઉઠી નહીં ધોઈને પેલું ભગવત સ્મરણ કરી લઈએ કેમ કે આપણું ઘર છે આપણું જીવન છે સમય સવારનો છે જે મળ્યું એમાં સંતોષ જે કઈ સ્થિતિ છે એની અંદર આપણા જીવનની અંદર આપણી જીવન પદ્ધતિની અંદર સ્થિરતા મનની શરીરની બધી છે અને એક વસ્તુ છે જીવનની અંદર પરિસ્થિતિઓ બધી જ સામે જ પડી છે તમને લલચાવશે ખરી પણ તમે કેટલા સંયમી છો એની પર આધાર છે અત્યારે ચોમાસું છે વરસાદની નું આ વાતાવરણ છે છતાંય ખાવાની ચીજ વસ્તુઓ પડી હોય અને આ અવસર છે આ ટાણું છે આ ખાવું આવું ખાવું આ બનાવું એમાં પરિસ્થિતિ શું થાય બીમાર પડતા વાર નહીં લાગે ગમે તેવું ટાણું ગમે તેવો અવસર મારે હું આ નહીં ખાઈ શકું તો આપણે આપણા પોતામાં સંતોષ આપણે આપણી પોતાની ઉપર નિયંત્રણ સંયમ સ્થિર થઈને સાધન કરીએ તો આ રીતે આપણા પોતાના જીવનની અંદર સ્થિરતા સંયમથી કોઈ થોડીક સમજણથી ધીરજથી કોઈ પણ રીતે જો આપણે આપણી જાતને સાચવી રાખીશું તો બીમાર નહીં પડાય અને જયારે બીમાર પડીએ ત્યારે સમજી લેવાનું કે સ્થિરતા આપણે ગુમાવી બેઠા હતા કઈ ગરબડ કરી હતી કોઈ પણ પ્રકારની નહીતર સાવધ રહે તો એ બીમાર નહીં પડે સ્થિર થઈને સાધન કરવાની બાબતમાં મારા શ્રી એટલું જ કે છે સંયમ અને સદાચાર આપણા નિયમની અંદર આપણા જીવનની અંદર આપણે સાચવી રાખ્યું છે બીજું કશું સાચવવાનું નથી ધન કે કપડા કે ઘર કઈ નહીં ફક્ત આપણે પોતાને આપણા મનને સંયમને સાચવી રાખવાનો છે તો બસ જીવન સ્થિરતા વાળું થઈ જશે જેવી આવક હશે એ મોંઘવારીની અંદર એ પ્રમાણેની પોતાનું આખો એ ઘડી કાઢી અને એ પ્રમાણે સ્થિરતાથી જીવશે જે મળ્યું છે એનાથી એનું નામ સ્થિરતા સ્થિર થઈને સાધન કરીએ કોઈનું જોઈ નાની એની પાસે આટલું બધું છે તો તમે ત્યાં સુધી નહીં પહોંચી શકો દુઃખી થશો સાધન નહીં હોય સ્થિરતાનું સાધન એટલે આપણને જે કઈ મળ્યું છે આપણી પાસે જે કઈ છે એમાં આપણી જાતને એમાં ઢાળી દેવાની અને એટલાથી આપણે ચલાવવાનું છે ચાલે છે કે નહીં મધ્યમ વર્ગે જીવે છે ગરીબ વર્ગે જીવે છે ભિખારી ને ગરીબ પણ જીવે છે કેમ કે દરેક પોતપોતાની રીતે ચાલે છે તો એ છે જીવનની સ્થિરતા બાળ કેટલા એમને પડી રહેલા હોય છે એ એમની એમના ગજા પ્રમાણેની સ્થિરતા કરીને ચાલે કોથરો મળી ગયો છે સુવાનો ઉપર ઓઢવાનું એક કપડું મળી ગયું છે સુઈ રહ્યો સવારે અહીં નહીં લઈશું મંદિરમાં કઈ લઈશું એના પોતાની સ્થિરતા એક સાધુ છે ત્યાગી છે એ ભિક્ષા માગીને ભલે ને પાત્ર ભિક્ષા પાત્ર નહીં તો હાથમાં લઈને કહી લેશે પોતાના જીવનને એ રીતે પોતાની જે કઈ સ્થિતિ છે એની અંદર એ ઉઠાડી દે, સ્થિર થઈને જીવનની અંદર સ્થિરતા દરેક દરેકના સ્તર પ્રમાણે પોતપોતાની હોય. આપણી સ્થિરતા આપણે કેળવવાની, ઘરનું બજેટ આપણી આવક પ્રમાણે આ મોંઘવારી પ્રમાણે ગોઠવવું જ પડે. એનું નામ છે સ્થિરતા, એનું નામ છે આવડત. વાહન ચલાવવા કે દોરડા ઉપર ચાલવા વાળો માણસ એ જો સ્થિરતા ગુમાવી બેસશે તો એનો ખેલ નહીં બતાવી શકે. એમ દરેક વ્યક્તિ પોતપોતાના જીવનની અંદર જો સ્થિરતા નહીં કેળવી શકે, દોરડા ઉપર ચાલનારો માણસ કે વાહન ચલાવનારો માણસ જો સ્થિરતા ન કેળવાય તો એ પડે, નિષ્ફળ જાય, એમ જીવન પણ નિષ્ફળ જશે. જે કઈ જેવું છે આપણી શક્તિ એ પ્રમાણેની આપણી કે આપણી જાતને કેળવવી પડશે, એમાં ઢાળવી પડશે, અને એ પ્રકારની સ્થિરતાથી આપણે આપણા જીવનને પૂરું કરવાનું છે. થઈ રહ્યું છે, જોઈએ છીએ ખરા. તો સ્થિરતા કયા પ્રકારની? અસંતોષની નહીં. જો અસંતોષ રહેશે તો સ્થિરતા મનમાં નથી આવવાની, વ્યવહારમાં નથી આવવાની, ઘરમાં નહીં, જીવનમાં નહીં. કેમ? અસંતોષ છે એને શાંતિ એના મનમાં આવવા જ નહીં દે ને. જે એના ઘરમાં હશે એના વડે એને સુખી નહીં થવા દે. કમસે કમ આપણા ઘરની અંદર આપણી જે કઈ સુવિધાઓ છે એના વડે તો સુખી થાવ. સંતોષે સાધન કરીએ. પણ ટીવીમાં જોઈએ કે એડવર્ટાઇઝ આવે છે, આ લાયા લાવવી જ પડશે, આ જોઈશે જ, આ તો બહુ સરસ છે, લઈ આવવાનું જ છે. પણ લાવનારને પૂછો એને આખા મહિનાનું કેવી રીતે આખું ચલાવવું પડતું હશે. સ્થિરતા જીવનની, સાધન ભજનની, વ્યવહારની બહુ આકરી છે. એ આકરી સ્થિરતાની અંદર પણ જો માણસ સંયમ પૂર્વક જીવે તો શાંતિથી, ખૂબ શાંતિથી જીવી શકે છે. પણ જો અસંતોષ રહ્યો તો એને જીવતા આવડ્યું જ નથી સમજવાનું. આપણે બધા માણસ તરીકે ઘરો બનાવીએ છીએ, કપડા પહેરીએ છીએ, રસોઈ બનાવીએ છીએ, ખાઈએ છીએ, પણ આ પશુઓ પક્ષીઓ ક્યાં રસોડા, ક્યાં ઘર એમના, ક્યાં હોટલો એમની, એમના જીવન એવી રીતે જીવે છે. નથી ઘર, નથી કપડા પહેરતા, અને છતાંય પોતાનું ગુજરાન ચલાય, એ સંતોષપૂર્વક પોતાના આખા જીવનને પાર ઉતારે છે કે એ પરિસ્થિતિ પ્રમાણે. તો જે મહારાજે એ જ એ વાત કરી કે સંતોષે સાધન કરી. સાધન ભજન પણ આપણું જે છે, જે માર્ગ ચીધ્યો છે ગુરુજીએ, આત્મધન આત્મસુખ આપ્યું રહ્યું. પણ આત્મસુખ શરીરનું સુખ નથી, એ આત્માનું સુખ છે. શરીર સુખ લેવા જશો તો આત્મસુખ નહીં જડે, નહીં મળે. અને આત્મસુખ જોઈતું હશે તો શરીર સુખને એક બાજુ મૂકી દેવું પડશે. અને આત્મસુખમાં સંતોષ કેળવીશું તો જ પાર ઉતરાશે. અને આત્મસુખ એ જ સાચો સંતોષ છે, એ જ સાચું સાધન છે, એના જેવું બીજું કોઈ સુખ નથી. અને એ સુખ પ્રાપ્ત થયા પછીથી બીજા કોઈ સુખની આવશ્યકતા જ નથી રહેતી. બસ એ સુખ અમે મિલ ગયા, આપ ક્યાં કરના દૂસરે સુખ કો, બહુ થઈ ગયું આટલું સંતોષ. ત્યાં ગાડી એ જે સાધન ભજનમાં એને સંતોષ થાય છે, એમાં એને આનંદ આવે છે, એને સુખ મળે છે, અને એમાંથી જ એ પોતે પોતાના જીવનનો રસકસ બધો જ મેળવી લેતો હોય છે કે આજ મારો જીવનનો રસકસ. જેમ એક ફેરીઓ છે પોતાની પોતાની વ્યવસાયની વસ્તુ લઈને ફર્યા કરે છે, ફર્યા કરે છે, સાંજે ઘેર આવે છે, જે કઈ મળ્યું છે એમાંથી પરિવારને ખવડાવીને સુઈ જાય છે, નિરાંતે સુઈ જાય છે. તો એ જે એનો જે વ્યવસાય છે આખા દિવસ દરમિયાનનો, એ કર્યા પછીથી સાંજે આવીને શાંતિથી રોટલો ખાય છે, નિરાંતે સુઈ જાય છે. એનું જીવન એને એમાં ઢાળી દીધું અને એમાં બસ આજે આટલું કમાયો છું, સારું છે. સાધન ભજન પણ એ જ રીતે થાય, જે કઈ થાય એટલે શાંતિથી થાય અને સ્થિરતાથી થાય. આત્માનુસંધાન કરીએ કે ભગવદ સેવા સ્મરણ કરીએ, એમાં એની અંદર પણ જે કઈ સાધન ભજન કરીએ એમાં આપણને આનંદ થવો જોઈએ કે આટલું સાધન કર્યું છે, આનંદ થયો, એને ધ્યાનમાં એને આનંદ આવ્યો, એને પોતાને સંતોષ થયો. ભલે આજે અડધો કલાક કલાક બેઠો છું, મને ખૂબ આનંદ આવ્યો, સારી એકાગ્રતા મળી, અને એમાં એને એક કલાકની અંદર જે કઈ અનુભવ થયો એનાથી એને સંતોષ થયો, નિરાંત થઈ. તો એ છે એના પોતાના જીવનની સમજણ પૂર્વકની સાધનની સંતોષની અવસ્થા. સંતોષે સાધન કરીએ એમાં માણસના જીવનની અંદર જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં જો અજંપાથી પણ જીવી શકે છે અને એની જ પરિસ્થિતિમાં સંતોષથી પણ જીવી શકે છે. એક બપોરનો સમય ને બે મિત્રો ઘેર ગયા અને ચાનો એક કપ હતો. ઘરમાં સ્વાગત કરવા માટે બેને બે કપમાં વહેંચી, એકે કહ્યું કે અડધો ખાલી છે ને, ઓહો આ તો સરસ ભરેલો છે અડધો. એકમાં અસંતોષ છે અને એકમાં અડધા ભરેલાનો સંતોષ છે, વાતના એની સરખી જ છે, પણ વ્યક્તિનો પરિચય એમાંથી મળી જાય. એક અસંતોષી છે અને એક જે અડધું મળ્યું છે એમાં એને સંતોષ. ચલો બપોરનો સમય ચાતો જોઈએ, અડધો કપ તો મળી ગયો ને. જે કઈ અવસ્થા, જે કઈ પરિસ્થિતિ, જે કઈ વ્યવસ્થા હોય એની અંદર પોતાની જાતને સમાવી લેવી, એડજસ્ટ કરી લો. ગાડીમાં જવું હોય, ગાડી અમુક જ માણસની હોય, એના કરતા બે વધારે હોય તો તું ના આવીશ એમ કહી દે તો ઉતરી જાય, કઈ વાંધો નહીં, ચાલો આપણે અંદર ગોઠવાઈ જઈએ છીએ, એડજસ્ટ થઈ જઈએ છીએ. જે પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિમાં પોતાની જાતને સુવ્યવસ્થિત રીતે સમાવી લેવી, એનું નામ છે સંતોષે સાધન કરી. તો એ જે સ્થિર થઈને સાધન કરીએ, સાધનની સ્થિરતા, એ જ મનની સ્થિરતા, એ જ જીવનની સ્થિરતા. પણ જો સ્થિરતાનો પાયો જ કાચો હોય તો જીવનની અંદર સ્થિરતા નહીં આવે, શાંતિ નહીં આવે, સુખ પણ નહીં આવે, એમાં માત્ર અસંતોષ જ રહેશે. કેટલો સરસ ભાવ ગીતાની અંદર ભગવાને આપ્યો, ન દ્વેષ્ટિ સમ પ્રવૃત્તાની, કોઈ પણ કાર્યને માટે ઉપેક્ષા ના કરશો, એનાથી અકળાશો, કંટાળશો નહીં, અને ન નિવૃત્તાની કાંક્ષતિ, કામનો દ્વેષ નહીં, નિવૃત્તિની અપેક્ષા નહીં. પણ જો કામનો દ્વેષ કરશો તો કામ તો કરવું પડવાનું જ છે, જે કામ છે તમારે દુઃખી થઈને કરવું પડશે, અને જે નથી એની તમે રાહ જોઈ રહ્યા છો, નથી નથીનું દુઃખ છે, તો ઉપેક્ષા અને અપેક્ષા એ માણસને દુખી કરે છે, પણ બંનેથી પર થઈને જે કઈ સ્થિતિ છે એ સ્થિતિની અંદર પોતાની જાતને સમાવી લે, એની અંદર પોતે ગોઠવાઈ જાય, તો એક એની અંદર થયું કે સ્થિર થઈને સાધન કરીએ. આપણા જીવનની સ્થિરતા આપણે જાતે જ કેળવી લેવી પડે.